તારીખ 6/1/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 449 અને 450 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 247
જગતમાં પણ અનેક વિષયો સ્થૂળ જ્ઞાનના અને સૂક્ષ્મ જ્ઞાનના ભેદે જણાય છે. દ્રષ્ટાંત કાલે અનેક પ્રકારના વ્યવસાય છે, તો પણ હીરાનો વ્યવસાય એવો છે કે જેમાં ઝીણી નજરથી જોનારને નજર કેળવી હોય તો એને સમજી શકે છે, કેમ કે એમાં પણ અસલી અને નકલી જાતો આવે છે. તો પછી આ તો અરૂપી પદાર્થ છે, એ તો રૂપ રસ ગંધ સ્પર્શ ઇન્દ્રિય જ્ઞાન સ્થૂળ જ્ઞાનથી જણાય એવો પદાર્થ છે. એમાં પણ સ્થૂળ અને સૂક્ષ્મ ભેદે જ્ઞાનની પ્રવૃત્તિઓ થાય છે. ભાવને સમજવા માટે તો સૂક્ષ્મ ઉપયોગ કરવો પડે છે, અને ભાવમાં પણ વ્યક્ત અને પ્રગટ સ્વભાવ ઉપરથી અવ્યક્ત સ્વભાવને ઓળખવો, અવ્યક્ત સ્વભાવનું અવલંબન કરવું એ ઘણા સૂક્ષ્મ વિષય છે.
બરાબર.
કેમ કે અહીંયા એમ કહ્યું કે દ્રવ્ય જાણવામાં આવતું નથી. અવસ્થા જે ભિન્ન ભિન્ન છે, અવસ્થા જે વ્યતિરેક ભાવે છે, જુદી 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 છે. અવસ્થાનું જુદાપણ હોવા છતાં જે અવસ્થાનો ધરનાર છે એ જુદો નથી, તેનો તે છે.
બરાબર.
એને શાસ્ત્રમાં પ્રત્યભિજ્ઞાનનો વિષય કહ્યો છે. દ્રવ્ય કે જે પ્રત્યભિજ્ઞાનનો વિષય છે, આવે છે 172 અલિંગ્રામમાં. એટલે તેનું તે દ્રવ્ય છે, તેનું તે દ્રવ્ય છે, તેનો તે જીવ છે. પોતાનું હું પણ સદાય સળંગ ટકે છે. અવસ્થા બદલાતી હોવા છતાં
પોતાનું
પોતાનું અસ્તિત્વ અને પોતાનું હું પણ પોતાની હયાતી સળંગપણે સદાય ટકે છે.
બરાબર.
એમ પોતાના દ્રવ્યને જાણવા માટે ઉપયોગને સૂક્ષ્મ કરવો પડે છે. ઉપયોગ સૂક્ષ્મ થાય ત્યારે જણાય છે, સ્થૂળ ઉપયોગથી જણાતું નથી. અહીંયા તો ગુરુદેવશ્રીના વચનમાં ત્યાં સુધી વાત છે કે અજ્ઞાનને 11મું જ્ઞાન થઈ જાય તો પણ તેનો ઉપયોગ સૂક્ષ્મ નથી, સ્થૂળ છે. મનોવિજ્ઞાન કરીને પણ એક જાણીતું તબીબી વિજ્ઞાનનો એક વિભાગ છે, ડોક્ટર વિજ્ઞાનનો એક વિભાગ છે. કેમ કે શરીર અને મનને નિયમિત નિયમિત એક સંબંધ છે, એટલે શરીરના ફેરફારોને કારણે, અસ્વસ્થતાને કારણે મન નબળું ઉતરે છે, એવા માનસિક રોગો ઉત્પન્ન થાય છે.
બરાબર.
તો કેટલાક શરીરના કેટલાક વિચારોના ચિહ્ન ઉપરથી માનસિક રોગ કેટલે હદે છે એ મનોવિજ્ઞાની ડાક્ટરો નક્કી કરે છે. દર્દીને કેટલાક પ્રશ્નો પણ એમને પૂછવામાં આવે છે અને એના ઉપરથી એ નક્કી કરે છે કે આ માણસના મન ઉપર કેટલો બોજો છે, ડિપ્રેશન કેટલું છે, એને ટેન્શન આવે છે ને, એમાંથી મન નબળું પડે છે. ન્યુરોલોજિસ્ટ છે ને, અત્યારે ન્યુરોલોજિસ્ટ ડાક્ટરોમાં કહે છે. હવે એની અંદર એને ઉપયોગ સૂક્ષ્મ કરવાનો હોય છે, એથી સ્થૂળ ઉપયોગનો વિષય નથી. સ્ટેથોસ્કોપ મૂક્યા ને નાડીના ટપકા છાતીના અવાજ જણાય, એટલું એ સ્થૂળ જ્ઞાનનો વિષય હતો. અહીંયા તો કે છે અજ્ઞાનનું જ્ઞાન કરનાર, હજારો શાસ્ત્રો કરોડો શ્લોકો જેને જ્ઞાનમાં સમજાય, એના ઉઘાડમાં સમજાય કે આમ કહેવા માંગે છે, આમ કહેવા માંગે છે, આ શાસ્ત્ર આમ કહેવા માંગે છે, એવો જ્ઞાનાભ્યાસ પણ સ્થૂળ ઉપયોગથી થઈ શકે છે. અને એ જ્ઞાનાભ્યાસને પણ અહીંયા આત્મદ્રવ્યના જ્ઞાન પાસે એને સૂક્ષ્મ નથી ગણાતો, એને ગણાય છે. આત્મદ્રવ્યનું જ્ઞાન કરવું તે અહીંયા સૂક્ષ્મ છે. આવું સૂક્ષ્મ હોવા છતાં ન થઈ શકે છે એમ કઈ કહેવું નથી, કેમ કે ચારે ગતિમાં ઓછામાં ઓછા ઉઘાડ વાળી ગતિ હોય તો તે ત્રીજી ઇંચ ગતિ છે. દેવ મનુષ્ય દેવને ને નારકીને તો મતિ સ્વરૂપને અવધિ જ્ઞાન પર્યંતનો ઉઘાડો હોય છે, પછી કુ અવધિ સ્વરૂપ ઉઠી ગયું છે.
બરાબર.
મનુષ્યને પણ વિચાર દશા ઘણી છે અને વિચારને વ્યક્ત કરવાની ભાષા સુધીનો એને ખુલ્લી વિચાર દશા છે, પણ એ બધો જ્ઞાનનો સ્થૂળ ઉપયોગ છે એમ કહેવું છે. તેવી જ પણ એવા સૂક્ષ્મ ઉપયોગથી પોતાના દ્રવ્ય સ્વભાવને ગ્રહણ કરે છે, દ્રવ્ય સ્વભાવને સન્મુખ થાય છે, દ્રવ્ય સ્વભાવને પોતારૂપણે જાણે છે, સ્વરૂપપણે જાણે છે, વેદનના આવીને અનુભવ કરે છે, ત્યાં સુધી સૂક્ષ્મ ઉપયોગે કામ થાય છે. અને અજ્ઞાનનો અભ્યાસ બીજું સ્થૂળ જ્ઞાન. અજ્ઞાનના જ્ઞાનમાં તો કાંઈ દુનિયાના દારીનો તો વિષય બાકી રહેતો જ નથી. સૂર્યચંદ્રની વાત ચાલી ને, અજ્ઞાનના જ્ઞાનમાં તો એ બધું સ્થૂળ ઉપયોગ એ જણાય છે એમ કે છે. સ્થૂળ જ્ઞાન છે, સ્થૂળ જ્ઞાન. પછી અત્યારે તો કઈક શોધખોળ થાય ત્યારે લોકોને આશ્ચર્ય થાય છે ને મહિમા આવે છે, કે એ બધા સ્થૂળ જ્ઞાનના વિષય છે. જેટલા કોઈ ભૌગોલિક વિષયોનું જાણપણ થાય છે એ તો બધું સ્થૂળ જ્ઞાનનો વિષય છે.
બરાબર.
અને અજ્ઞાનમાં તો કોઈ વાત બાકી રહેતી
નથી,
એટલો વિશાળ વિષય છે. એની પાસે વર્તમાન વિજ્ઞાન તો એબીસીડીમાં આવી આવે છે, ભાષામાં એબીસીડી છે ને, કક્કો બારકડી. કોઈ શીખે અને કોઈ સાક્ષર હોય એમાં જેટલો મોટો તફાવત છે, એથી ઘણો મોટો તફાવત છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ એટલો મોટો તફાવત છે. પણ જૈન શાસ્ત્ર સાચું છે કે ખોટું એવી શંકા પડે છે. જૈન શાસ્ત્રના શેમાંથી એની રચના થઈ છે, ક્યાંથી એનો ઉદ્ભવ થયો છે, શ્રવણની વાણી અનુસાર ગણધરાદી આચાર્યો જેની રચના કરી છે અને જેની પરંપરા ચાલે છે, કે કેવા સૂક્ષ્મ જ્ઞાનના ધારક હતા એનો અંદાજ લગાવવો મુશ્કેલ પડે છે. સામાન્ય જીવને તો એનો અંદાજ ન નીકળી શકે.
બરાબર.
આ જ્ઞાન તે સૂક્ષ્મ જ્ઞાન એટલે કેવું જ્ઞાન કહેવા માંગે છે? દુનિયામાં તો સ્થૂળ સૂક્ષ્મમાં વિષયો છે એટલું તો સમજી શકાય એમ છે કે આ સ્થૂળ જ્ઞાનનો વિષય છે અને આ સૂક્ષ્મ જ્ઞાનનો વિષય છે. શાકભાજી લેવી હોય અને હીરા લેવા એમાં સરખી સમજણની જરૂર નથી. એ તો 15 વર્ષના બચ્ચાને પણ એમ કહેવાય કે જા શાકભાજી લઈ આવ, દૂધી 1 કિલો 2 કિલો દૂધી માર્કેટમાં જઈને લઈ આવ, તો એ દૂધીની પરખ ને હીરાની પરખ એ કાંઈ સરખી ચીજ નથી. તો અહીંયા તો કહે છે કે 11 સુધીનું જ્ઞાન છે, મહાન વિદ્વાન દેખાય તો પણ એ બધો બહિર્લક્ષી જ્ઞાનનો ઉપયોગ, શાસ્ત્રને અવલંબિત થયેલો જ્ઞાનનો ઉપયોગ એ સૂક્ષ્મ સ્થૂળ ઉપયોગ છે, સ્થૂળ જ્ઞાન છે. સૂક્ષ્મ સ્વભાવને સૂક્ષ્માતિ સૂક્ષ્મ સ્વભાવને ગ્રહણ કરનારો ઉપયોગ એ સૂક્ષ્મ ઉપયોગ છે. સૂક્ષ્મ ઉપયોગ કરીને જણાશે. વિચાર ચાલે છે એ સ્થૂળ ઉપયોગ છે, વાંચન તો સ્થૂળ ઉપયોગ છે, પણ સ્વરૂપનું ચિંતન કરે તો કે એમાં પણ વિકલ્પ સાથે જોડાયેલો ઉપયોગ છે એ બધો સ્થૂળ ઉપયોગ છે, એ કાંઈ સૂક્ષ્મ ઉપયોગ નથી.
બરોબર.
અજ્ઞાની જીવને એટલે આત્મજ્ઞાન થયા વિના આવા સૂક્ષ્મ ઉપયોગ કરીને સ્વગ્રહને જાણ્યા વિના 11 અંક પર્યંતનું સ્થૂળ જ્ઞાનના સ્થૂળ ઉપયોગમાં જાણવું બને છે એ કાંઈ નવું નથી. સ્થૂળ ઉપયોગ બધું જ્ઞાનનું કાર્ય થયું, એ જ્ઞાનનું કાર્ય કાંઈ મોટી વાત નથી. આત્મા સ્થૂળ પરિણામોથી જાણવામાં આવતો નથી. આત્મા જેને કહીએ, દ્રવ સ્વભાવ કહીએ, તે સ્થૂળ ઉપયોગથી જાણવામાં આવતો નથી. ઉપયોગ સ્થૂળ થઈ જાય અને એમાં આત્મા સ્થૂળ ઉપયોગમાં જણાય વિષય થાય એવું બધું
નથી.
ઈરાને પકડવા માટે સમાણી જોઈએ, શાર્પ પોઈન્ટેડ આવે એના વેપારી અનુભવ ગોચર છે, રોજિંદા અનુભવનો વિષય છે. નકલી હીરો વધારે તેજ મારતો દેખાતો હોય, ખબર પડતી હોય એને તો પણ જાણકાર અંધારા જેવું દેખાય છે સાચા હીરાને જોનાર. આ તો હાવ ખોટું છે, એ છેતરવા માટે ભેળસે કરીને મૂકી દે તો પણ એની નજરમાં બહુ જલ્દી પકડાઈ જાય છે. સામાન્ય માણસને કાંઈ ખબર ન પડે અથવા એને સારું ગણે ખોટાને સારું ગણે બહુ જલ્દી પકડી લે. એના માટે એને બહુ ઝીણી નજર ન કરવું પડે. એક હીરા ને બીજા હીરાને સુતરિયા રીતે જોવા માટે ભલે ઝીણી નજર કરવી પડે, પણ ખોટા હાચામાં કઈ એને તો એટલી પ્રેક્ટિસ હોય તરત જ ખબર પડે. આ તો હાવ કારણ છે, પણ દેખાય છે ને કે દેખાય છે એ નજર ખોટી છે, આ જે પરત છે એ નજર સાચી છે.
બરોબર.
આત્મા એ ઓળખવાનો અને પરખવાનો વિષય છે. જગતના બધા પદાર્થોને પરખી શકે છે કેમ કે એનો પરિચય છે, ઉદ્ભવને જાણવાનો એનો પરિચય પ્રેક્ટિસ છે. એટલે જગતના વિષયોને મોતીને હીરાને અનેક જાતના બીજા એની અંદર જે કાંઈ રત્નો આવે છે બધાને ઓળખનાર એ કાંઈ મોટો ગણાવ કે મોટી વાત ગણાતી નથી. આત્માને ઓળખવું એ બહુ મોટી વાત ગણવામાં આવે છે.
બરોબર.
એવા તો હજારો માણસો મળે છે જગતમાં કે જે આ બધી પરીક્ષા કરી જાણે છે, એક બે નીકળે જરૂરી બજારમાં ઉભા રહેવાની જગ્યા હાજર હતી મુંબાની પાસે ટોળાના ટોળામાં. પણ આવા આત્મા રૂપી હીરાને જાણનારા ટોળા મળતા ખૂબ વિરલ જીવન. એક તો બહિર્મુખ જ્ઞાનનો વિષય છે, બાહ્ય જ્ઞાનનો એ વિષય થાય છે. અને અનાદિથી બાહ્ય જ્ઞાન તો જીવને વર્તે જ છે. જ્ઞાનની દિશા અંતર્મુખ થાય એટલું સાથે સાથે એ ઉપયોગ પણ સૂક્ષ્મ થાય, કેમ કે વિષય સૂક્ષ્મથી સૂક્ષ્મ છે.
બરાબર,
ઘણો સૂક્ષ્મ વિષય છે. દ્રવ સ્વભાવ એટલે નિરૂપણ છે, કથન છે, વ્યાખ્યાઓ છે, પરિભાષાઓ અનેક શૈલીથી એને બતાવ્યું છે. એક શૈલીથી નહીં પણ અનેક શૈલીથી અને એના અનેક ગુણધર્મોથી, એના જુદા ભિન્ન ભિન્ન શક્તિઓથી, જ્ઞાન શક્તિ, અસ્તિત્વ શક્તિ, આનંદ શક્તિ, અનેક શક્તિઓ છે. તો પણ સ્વભાવને વસ્તુનું ગુણ જે જ્ઞાન થયું, જ્ઞાનમાં ગ્રહણ થયું, એ તો ઘણા સૂક્ષ્મ ઉપયોગનો વિષય છે.
બરાબર,
એટલે એનું અધ્યયન કરનારાને એનો એ વિષયમાં આગળ જવા ઈચ્છતા એવા ઘણા જીવોમાંથી કોઈ જીવને, વિરલ જીવને પુરુષાર્થનો વિષય થાય. પુરુષાર્થના વિષયમાં મહાન પુરુષાર્થ ને અપૂર્વ પુરુષાર્થ 446 એટલે શું છે કે સંખ્યા અપેક્ષા એ ઘણા જીવોમાંથી બહુઅલ્પ સંખ્યામાં આ વિષયમાં સફળ થાય છે, એટલે એનું વિરલ પણ કહેવામાં આવે છે.
બરોબર,
પછી એની કોટી છે, ઊંચી કોટી છે, ઊંચી કોટી, એટલે એને મહાન કહેવામાં આવ્યું છે. પૂર્વ કદી આ જીવે અનંતકાળના પરિભ્રમણમાં એ કર્યું નથી, તેથી તેને અપૂર્વ કહેવામાં આવ્યું છે.
બરોબર,
ક્યાંય અશક્ય ને અસંભવ પ્રસંગ વાત રહ્યો
નથી.
પણ એવું જ પરિણમવાનો જીવનો સ્વભાવ હોવાથી એ સહજ છે. દુર્લભ છે એમ કહેવામાં આવે છે, દુષ્કર છે એમ કહેવામાં આવે છે, કઠણ છે કહેવામાં આવે છે, એવું પણ કહેવામાં આવે છે. એ અશક્યને અસંભવ ન કહ્યું હોય પણ એવા શબ્દોનો પ્રયોગ છે. એનું કારણ શું છે કે જીવને બહારમાં જે મમત્વ કર્યું છે એ મમત્વ છોડવું ફાવતું નથી, એને પ્રથમ કઠણ પડે છે, દુઃખ લાગે છે, મીઠાશ મેળવી છે. મીઠાશ એવી ચીજ છે કે એ મીઠાશથી પ્રતિપક્ષ જ્યારે આવે ત્યારે જરાક મીઠાશમાં જે સારું લાગતું હોય એટલું જ ખરાબ લાગે. જેટલી મીઠાશ મેળવી હોય આ પરિવારમાં શું થાય છે, એવું પણ આયુષ પૂરું થાય છે ત્યારે દુઃખ લાગવાનું શું કારણ છે કે એના હૈયાતીમાં જે મીઠાશ મેળવી લીધી છે એનું રિએક્શન છે.
બરોબર,
એક બાપ ને ચાર દીકરા હોય તો ચારે સરખા દુઃખી નથી થતા, ઓછા વધતા પ્રમાણમાં દુઃખી જોવામાં આવે છે. એનું શું કારણ છે? સપનામાં કોઈનું ઓછા વધતા કોનું છે? એક જ સરખું સપન છે.
જેટલી મીઠાશ હોય
ભલે, એમ પણ નથી કે મોટા ભાઈએ વધારે વર્ષ સુધી પિતાનો સદભાવ જોયો છે ને નાના ભાઈએ ઓછા વર્ષ સુધી જોયો છે, માટે નાનાને ઓછું દુઃખ થાય ને મોટાને વધારે થાય એવું નથી. મોટાને ઓછું થાય નાનાને પણ વધારે થઈ જાય, કારણ કારણ કે જેને જેટલું ગમતું તીવ્ર ભાવથી તીવ્ર રસથી કર્યું છે, જેટલો રસ તીવ્ર એટલું એનું રિએક્શન પણ સામે તીવ્ર આવે છે.
બરોબર.
એટલે અહીંયા જે એને એમ કહે છે કે આ દેહ તારો નથી, આ શરીર તારું નથી, આ પરિવાર કુટુંબ પરિવાર તારા નથી, આ પૈસા આગળ આવી જે કાંઈ ધંધાનું છે એ તારો નથી, ત્યારે એને એ અનુકૂળ પડતું નથી. દાખલો લીધો હતો કે અનંત એક રચકણ જેને જોઈએ છીએ એને આખી દુનિયા જોઈએ
છીએ,
આખું જગત એને પોતાના ઘરે કરવું છે. એટલે આ જીવે મમત્વના તંબુને ડેરા કેટલા નાખ્યા છે કે આખા જગતનો પથારો એને પાથરીને બેઠો છે.
બરાબર.
એ એને દુકાન હંકેલવી છે અને કઠણ પડે છે. આ બધું મારું ભીનું ભીનું લાગે, ઘર ભેરું ભાદરું લાગે, દુકાન ભેરી ભાદરી લાગે, બસ હું છું, આ બધું કેવું સરસ છે, આ બધું આ બધું આ બધું છે આ બધું છે આ બધું છે આ બધું છે, એ જે એને થઈ પડ્યું છે, પરિણતિ થઈ ગઈ છે. આખી ઉપયોગ તો છે પણ પરિણતિ પણ એની એ જ છે. એને અહીંયાથી છોડાવે છે ત્યારે એને કઠણ લાગે છે, દુષ્કર લાગે છે, આ બધું કેમ થઈ શક્યું છે. સાવ મૂકી મૂકી દેવાનું, લાગણીઓ છૂટી જાય, લાગણી જ ન રહીએ, અનુકૂળતા પ્રતિકૂળતામાં લાગણી થઈ આવે છે, કાંઈ ન રહીએ. વિતરાગતા એટલે બસ લાગણી વગરનો વિષય એવો પ્રશ્ન પૂછવામાં આવે છે. આ તમારો ધર્મ કઈ જાત છે? જૈન ધર્મ એટલે કઈ લાગણી ન રહીએ કે આ મારું કાંઈ છે જ નહીં, એ વાત જુદી છે. વિતરાગતા વાત જુદી છે, મમત્વની લાગણી વાત જુદી છે. પણ એને કઠોળ પડે છે. નાના નાના છોકરાઓને ગામડાની અંદર ઉનાળામાં લીમડે લીંબોળી પાકે ને, એ પીળી થાય ત્યારે એનો કડવો રસ પલટીને મીઠો થાય, અને એ લીંબોળી ઢોળીને ચૂસે, બહુ સરસ ગળી ગળી મીઠી લીંબોળી છે. થોડી કડવાશ આવી જાય, કારણ કે મૂળ રસ કડવો છે, પણ સહેજ એને મીઠાશ લાગે. એટલે એને એમ થાય કે બહુ સરસ, બહુ સરસ છે, બહુ સરસ છે. એને કોઈ એમ કે તારે લીંબોળીને કુરમુખ નાખી દે, બીજી લીંબોળી આ કેરી જો બહુ સરસ કેરી છે, મીઠી મધુર. તો ઓલી કેરી ચાખી નથી ને, એટલે લીંબોળી છોડવા માટે ના પાડે. આ તો મને ભાવે છે, આ નહીં મૂકું, આ નહીં મૂકું. એ લીંબોળી છોડાવે અને કેરી આપે તો પણ એ બાળકને કેરીના અજ્ઞાનને લઈને લીંબોળી છોડવી અને દુષ્કર્મને દુઃખમય લાગે છે. પણ જો કેરી એક વખત ચાખે તો લીંબોળીના સ્વાદને ભૂલી જાય એવું
છે.
એમ આત્માની જે શાંતિ છે એ શાંતિનો સ્વાદ જીવને અનુભવ નથી. એટલે મમત્વનો રસ એટલો લીધો છે, અનુકૂળતાનો રસ એટલો લીધો છે કે એ જ્યાં છોડાવવાની જ્ઞાનીઓના આચાર્ય વાત કરે છે ત્યારે એને આ તે કેમ થાય? આ મારો દીકરો અને મારો દીકરો નું માનવું કેવો મજાનો, કેવો અનુકૂળ છે, કેવો ગુણવાન છે, ગુણ્ય છે, ફળાણું છે, ફળાણું છે. મારો છે મારો નું માનવું પણ ભાઈ, કોઈ આત્માને કોઈ આત્મા દીકરો હોય, વસ્તુ સ્થિતિ એ અસત્ય અને અસંભવિત છે, તે કલ્પના કરી છે, મમત્વને વેડ્યું છે, એ તને દુઃખનું કારણ છે.
લીંબોળી છોડવા માંગતો હોય ત્યારે લેવા માંગતો હોય, હાથ ન આવતી હોય,
આ વિષયમાં એવું બનતું નથી. બહારમાં એવું બનતું હોય એટલે બનતું આત્મા પોસાય છે તેનાથી આત્મા ગુપ્ત રહેતો નથી. પૂરણ સ્વરૂપ ભગવાન આત્મા જેને ઋષિમાં પોસાય છે બીજો પોસાતો નથી. તેને આત્મા પ્રગટ થયા વિના રહેતો નથી, ભૂતો અને ભવિષ્યથી
ગેરંટી.
સિદ્ધ પુરુષોની આ અનુભવ સિદ્ધ વાત છે. અચ્છા, સિદ્ધ પુરુષો છે, અનુભવથી સિદ્ધ થયા, એની અનુભવ સિદ્ધ વાત
છે.
ગમે એવી સારી કંપની ગેરંટી આપે ને તોય પણ કંપની ઉડી જાય છે. પછી ગેરંટી તો ક્યાં રહી જાય, ફલાની કંપની ની ગેરંટી છે 5 વર્ષ સુધી કે 25 વર્ષ સુધી આ ઘડિયાળ ને વાંધો આવશે. પચીસ વર્ષ પછી કંપની નો હોય તો ગેરંટી હાથમાં રહી જાય, ગેરંટી નું કાર્ડ આવું જ ને દુનિયામાં. પણ જ્ઞાનીઓની ગેરંટી અનંત અનંત છે. ત્રણેય કાળ ના અખર સિદ્ધાંતો નિરૂપિત કરેલા છે, અનુભવે સિદ્ધ કરેલા છે, અને એમાં કોઈ કાળમાં ક્યાંય ફરક પડતો છેતરાય છે. મમતા છોડે નહીં શરીરની, રાગની મમતા છોડે નહીં. પછી ધર્મદાદાને શુભ રાગની મમતા થઈ જાય છે અને એમ કહે કે અમારે ઘણી વિતરાગતા પ્રાપ્ત કરવી છે ને ઘણું આ બધું છોડી દેવું છે, પણ અમારે કરવું છે તો થતું નથી. અમારી ભાવના છે, અમારી ઈચ્છા છે, વાતમાં કઈ માલ નથી. અંદરમાં દાનત સાચી નથી. ભલે તું ભાવના 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 કરતો હોવ પણ તારી દાનત સાચી નથી, એ વાત 100% છે. અને એમાં કોઈની પોલ ચાલે એવું નથી. આ એવો માર્ગ છે. તમે રોજ સાંભળવા આવો છો માટે તમે બહુ ભાવના વાળા છો. તો થાબડભાણા કર્યા કરીએ તો સાવ ને કેમ સરસ લાગે, બધાને મીઠું મીઠું લાગે. તો રોજ આવે છતાં એમ કહે કે પ્રાપ્ત થતું નથી, માટે ભાવનાની જ ખામી છે. એ આ વિતરાગના માર્ગ
બરાબર.
પણ આટલી અર્પણતા કરે, દાન દે, અર્પણતા કરે, ભાવના વગર અર્પણતા કરતા એ પૈસા નો દે. હિસાબ કિતાબ કરે તો એક પૈસા જીવતો નહીં જવા દેવો કે હિસાબ સોડી નો બક્ષીસ લાખ પાઈ પાઈ નો હિસાબ કરવો પડશે. એમને લાખો આપી દે
બરાબર.
પણ આ ભાવના થી તમે ધંધો છોડ્યો, નજીક પડે પછી ભાવના વગર બધું એનું છોડી દીધું. કુટુંબ છોડ્યો, ધંધો છોડ્યો, સોનગઢ માં આવીને રહી ગયા, નિવૃત્તિ લીધી, કેટલો ત્યાગ કર્યો અને કેટલા વખત થી તે ત્યાગ કર્યો, કાળ નું પરિણામ પરિમાણ લાગુ નહીં પડે. અને દ્રવ્ય નું પરિણામ કે આત્મા છોડ્યો, આટલા પૈસા છોડ્યા, આટલો ધંધો છોડ્યો, એ કઈ કામમાં આવશે. પણ અમે પછી નવરાત્રિની એટલા શાસ્ત્રો જ વાંચીએ છીએ, વાંચવામાં એટલા શાસ્ત્રો, વિચારવામાં પણ એટલા
શાસ્ત્રો,
તત્વનો વિચાર, ચર્ચા પણ એની, શ્રવણ પણ એનું, વાંચન પણ એનું, ત્યાં અમારી ભાવના માપ નથી. માપ અગિયારમાં શું બાકી રહેતું
બરોબર,
એ કોઈ ભાવનાનું માપ નથી. ભાવનાનું માપ એવું છે કે એનો વિષયમાં એને બીજું કઈ જોઈતું નથી. એમાં એનું એને વર્તમાન ચાલુ રાત છે, આ બધું છોડવાનું, આ બધું છોડવાનું, એ પણ એને જોઈતો, એની પણ એને કિંમત નથી. એ શુદ્ધ ચૈતન્યની જ એને કિંમત છે. અને એ સિવાય જેની પ્રાપ્તિની કોઈ બીજા પ્રકારે પરિણામમાં જગ્યા નથી, રૂચિ છે ને, પોસાતું નથી. પોસાતું નથી એટલે જગ્યા નથી, જાણે અવકાશ નથી, બીજો જગ્યા જ નથી. ક્યારે આત્માનો પ્રગટ અનુભવ થાય એવું બનતું જ નથી. કોઈ બાધક કારણ રહ્યું નહીં, અને સાધક કારણથી પોતાના જે સાધકતમ જેને કહે છે કરણ, કરણ શક્તિથી તો ભરપૂર છે. કેટલી સામર્થ્ય કરણ શક્તિનું, કે અનંત સામર્થ્ય.
બરોબર.
અને અનુભવ ન થાય એ પ્રશ્ન રહેતો બને શકે જ નહીં એમ કે છે.
ભાવના કેવી અંતરમાં
જ્ઞાન લક્ષણ થી જ્ઞાન સ્વભાવ ને ઓળખવો એમ કરવાને બદલે બહિર્લક્ષી વારમાં સ્થિર જ્ઞાનમાં આત્માની કલ્પના કરે છે. નહીં તો પ્રશ્ન એ છે કે દ્રવ્યલિંગી મુનિ થયા પછી વૈરાગ તો ફાટ ફાટ છે. હજારો રાણી છોડીને, રાજ છોડીને મુનિ થયા લાગ્યું હોય છે. સામાન્ય નહીં, હજારો રાણી છોડીને, રાજપાઠ છોડીને મુનિ થયેલા હોય છે. વૈરાગ નો હોય શુકલ એશિયા થાય કલ્પનામાં લે છે આત્માને. એને અધ્યાત્મ ચિંતન નહીં હોય આમ પ્રશ્ન આ થાય.
બરોબર.
એને સ્વરૂપ ચિંતન ને આત્મચિંતન નહીં કરતા હોય આમ પ્રશ્ન થાય છે કે કરે પણ જે જે વિધિએ કરવી જોઈએ એ વિધિએ નથી કરતા, કલ્પના કરે છે. સ્થૂળ ઉપયોગથી જે કાંઈ આત્માના વિષયમાં જાણે છે એની કલ્પના બનાવે છે કે આત્મા આવો છે, આત્મા આવો છે, આત્મા આવો છે, આત્મા આવો છે. પછી એને એને ચિંતવા કરે તો એનું અધ્યાત્મ ચિંતન પણ
સૂક્ષ્મ
તે વિષયના ભ્રમયુક્ત હોય છે, તે વિષયના વ્યામોહયુક્ત હોય છે. અને જાણે જાણે પણ આ કરું છું, આ કરું છું એના ઉપર વજન હોય છે, એમાં એ સંતુષ્ટ થાય છે. બાહ્ય ત્યાગમાં અને અંદરના પરિણામને એ જે બંને બાહ્ય પ્રકાર છે, બાહ્ય ત્યાગ અને આવા જે પરિણામ થયા ત્યાગના અને આત્મા સંબંધીના, એ સ્થૂળ પરિણામમાં એ સંતુષ્ટ હોય છે. એ દ્રષ્ટાંત કીધો છે સુમેશાલમાં પુનિતાપ અધિકારની 154 ગાથામાં દ્રષ્ટાંત કીધો છે. ત્યાં પણ સ્થૂળ પરિણામ છે. સ્થૂળ શબ્દ વાક્ય સુધી અત્યારે સ્થૂળ શબ્દ ચાલે છે એ જ આચાર્ય દીધે સમસ્ત કર્મના પક્ષનો નાશ કરવાથી ઉપજતો જે મોક્ષ આત્મલાભ સ્વરૂપ મોક્ષ, મોક્ષ એટલે આત્મલાભ સ્વરૂપ મોક્ષ, એને આ જગતમાં કેટલા જીવો ઈચ્છતા હોવા છતાં શું કહે છે? સ્થૂળપણે ઈચ્છા રાખે છે કે મારે તો સ્વર્ગ નથી જોતું પણ મારે મોક્ષ જોઈએ છે. એવું ઈચ્છતા હોવા છતાં મોક્ષના કારણભૂત જે સાધારણ છે તેની પ્રતિજ્ઞા લઈને પણ એટલે દીક્ષા અંગીકાર કરીને સામાયિક કહે છે. મોક્ષના કારણભૂત જે મનીપણું છે એ સામાયિક સામાયિક ભાવે ઉત્પન્ન થયેલું ચારિત્ર છે. અને એનું ચારિત્ર છે સ્વરૂપ છે સામ વત્તા આય વત્તા એક સામાયિક એને સમ્યક પ્રકારે સન્મુખ થઈને, સ્વાભિમુખ થઈને, અંતર્મુખ થઈને આત્મામાં આવવું એ ક્રિક છે. કારણ એક સ્વરૂપમાં આ એટલે આવી જવું સામાયિક કે છે. એની પ્રતિજ્ઞા લઈને સામાયિક થઈ જઈએ આ ઇન્દ્રલિંગીને. પણ એની પ્રતિજ્ઞા મુનિ દીક્ષા લઈએ ત્યારે એ પ્રતિજ્ઞા કરે છે કે હું હવે નિરંતર શુદ્ધોપયોગમાં જ રહીશ, એ પ્રતિજ્ઞા કરે છે. એની પ્રતિજ્ઞા લઈને પણ નિરંતર કર્મચક્ર ને પાર ઉતરવાની ના મર્દાય ને લીધે કેવા શબ્દ વાપર્યા
શબ્દ
નિરંતર કર્મચક્ર ઉત્તરણ ક્લિબતયા પરમાર્થભૂત જ્ઞાન ના ભવન માત્ર જે સામાયિક તે સામાયિક સ્વરૂપ આત્મસ્વભાવને નહીં પરિણમતા થતા જેમને અત્યંત સ્થૂળ સંકલેશ પરિણામ રૂપ કર્મો નિવૃત્ત થયા છે એટલે પાપના પરિણામ તો જે કરતા બની છે ને દ્રવ્યની પાપના પરિણામ એને હોતા અને અત્યંત સ્થૂળ વિશુદ્ધ પરિણામ રૂપ કર્મો પ્રવર્તે છે. અત્યંત સ્થૂળ કયા એ જે એના પરિણામ છે પંચમાવ્રત સંબંધીના, શાસ્ત્ર જ્ઞાન સંબંધીના, સ્વરૂપ ચિંતવન સંબંધીના એવા જેટલા કોઈ પરિણામ છે તે બધા વિકલ્પ સહિતના અત્યંત સ્થૂળ પરિણામ છે. અત્યંત સ્થૂળ પરિણામ વિશુદ્ધ પરિણામ એટલે શુદ્ધ ભાવ છે. વિશુદ્ધ એટલે સંકલેશ નથી એને વિશુદ્ધ કહે છે. સંકલેશ એટલે પાપ અને વિશુદ્ધ એટલે પુણ્ય. એવા વિશુદ્ધ પરિણામ રૂપ કર્મમાં પ્રવર્તે છે એવા તેઓ કર્મના અનુભવના ગુરુપણા અને લઘુપણાની પ્રાપ્તિ માત્રથી સંતુષ્ટ ચિત્તવાળા થયા શકા. આ ભૂલ છે.
બરાબર.
એને જે કઈ ઉદયિક ભાવે કર્મના ઉદયનો અનુભવ થાય છે તીવ્ર અને મંદ રસનો, એના પરિણામ પણ તીવ્ર મંદ થાય છે ત્યારે એમાં એ સંતુષ્ટ થાય છે. આટલું હું કરું છું, મેં આ કર્યું ને આટલું મેં કર્યું ને આ હું કરું છું જાણે અજાણે સંતોષ થાય છે. એના દર્શન મૂળને પ્રદર્શિત કરે છે. દર્શન મૂળ ત્યાં એમ જેમ ઉભો ઉભો છે એમ સાબિત થાય છે. પછી ચારિત્ર મૂળ બે વાત રહેતી નથી પણ ચારિત્ર મૂળની મંદતામાં એને ભ્રમ થાય છે કે મને તો ભગવાને કહ્યું એવું ચારિત્ર વર્તે છે. એ ચારિત્રમ વ્યવહાર અખંડ પાલ પર દેખાવા છતાં ચારિત્ર નો એક અંશ પણ ત્યાં સદભાવમાં નથી. બિલકુલ અભાવ વર્તે છે. બિલકુલ નિવર્ત્યો નથી એમ કે સંતુષ્ટ છે. પોતે સ્થૂળ લક્ષણ આવા હોય ને અહીંયા સ્થૂળ સૂક્ષ્મ ની ચર્ચા કરે ચાલે આપણો જે ગોલ છે એને અનુસંધાન છે. પોતે સ્થૂળ લક્ષણ આવા હોય ને હવે સંતોષ પરિણામોને છોડતા હોવા છતાં સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખાડતા નથી. દર્શન મૂળથી આખો જે કર્મચેતનારૂપ પરિણામ છે એને કર્મકાંડ કહેવામાં આવ્યો છે. કર્મચેતનાના પરિણામ જે શુભ ભાવ આદિ પરિણામ કરવામાં સાવધાન છે, જાગૃત છે અને પ્રયત્નથી એ કરે છે, જાળવી જાળવીને કરે છે કે ક્યાંય મારી રચનામાં ભૂલ થવી જોઈએ અને આખા આત્માને એને છોડી દીધો છે. બિલકુલ અંતર્મુખ અવલંબન નથી, અંતર્મુખ પરિણમન નથી અને સ્વરૂપ નો અનુભવ બિલકુલ નથી. વિકલ્પ ગમે એટલો સ્વરૂપ નો હોય પણ બિલકુલ જ્ઞાનકાંડ નથી, કર્મકાંડ છે. એ બધો
કર્મકાંડ
કર્મકાંડ છે. આ રીતે તેઓ પોતે પોતાના અજ્ઞાનથી કેવળ અશુભ કર્મ ને બંધનું કારણ માનીને વ્રત નિયમ શિલ તપ વગેરે જે શુભ કર્મો એ પણ બંધના કારણ હોવા છતાં તેમને બંધકના કારણ નહીં જાણતા થતા અને મોક્ષના કારણ તરીકે તેમને અંગીકાર કરતા થતા એ મોક્ષના કારણ તરીકે તેનો આશ્રય કરે છે, તેઓ બધા બંધાય છે. પામવાનો હેતુ મોક્ષનો, અજ્ઞાનથી તે પુણ્ય છે. પામવાનો હેતુ મોક્ષનો, એ ગાથા
સમજે
જે હેતુ સંસારનો છે, એ બધા સંસારના કારણો છે. મોક્ષનું બિલકુલ કારણ
નથી.
પહેલેથી જ્યાં ત્યારે સ્વરૂપાનુભવ સમીર દર્શન ના કાળમાં કરો છે, પ્રથમ માં પ્રથમ ત્યારે સ્થૂળ ઉપયોગી આ આત્માનું કાર્ય નહીં થાય. અંદરમાં જે સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ સ્વભાવ છે, અતિ સૂક્ષ્મ સ્વભાવ છે, એ સૂક્ષ્મ ઉપયોગી ગ્રહણ થશે, સ્થૂળ ઉપયોગી ગ્રહણ
નહીં થાય.
નહીં થાય
બરોબર,
એ વાત સ્પષ્ટ છે. તેથી સ્થૂળ ઉપયોગી પ્રવર્તતા ક્યારે પણ તું એવી આશા નહીં ધારતો કે આમાં આનું કાંઈક ફળ આવશે, આનું કાંઈક ફળ આવશે, આ વાંચું છું ને, આ વિચારું છું ને, એનું મને કાંઈક મળશે, એમ સ્થૂળ ઉપયોગમાં ક્યાંય સાધનપણું કે સંતુષ્ટપણું થવું જોઈએ
નહીં.
એટલી વાત બરોબર. સૂક્ષ્મ આત્માને જાણવા માટે ઉપયોગને સૂક્ષ્મ કરવો પડે. સૂક્ષ્મ એવા આત્માને જાણવા માટે ઉપયોગને સૂક્ષ્મ કરવો પડે, એ સમજી શકાય એવી વાત છે. એમાં બીજો કોઈ વિકલ્પ, કોઈ ઓલ્ટરનેટિવ બીજો એની અંદર છે. વસ્તુ સૂક્ષ્મ હોય, એને ગ્રહણ કરવામાં સાધન સૂક્ષ્મ જોઈએ, એ તો સીધે સીધી સમજી શકાય એવી વાત છે. એમ કે પણ એ સૂક્ષ્મતા કેવી, તો કોઈ કહે કે ન કહે, કહેવા જતા કહેનાર ના પરિણામ સ્થૂળ ઉપયોગમાં છે. એ સૂક્ષ્મતા, એમાં સૂક્ષ્મતાનો વિષય કેવી રીતે નિરૂપિત થશે? જયારે કોઈ કથન ચાલે ત્યારે એ કથન તો વિકલ્પ સહિત ચાલવાનું છે ને. વિકલ્પ સહિત જે ઉપયોગ છે, સ્થૂળ ઉપયોગ છે, તો એવા સ્થૂળ ઉપયોગમાં સૂક્ષ્મતાનો વિષય કેવી રીતે આવે? એનો ઉપયોગ જ રીતે સ્થૂળ છે. ભાષા અને વિકલ્પ તો ઘણા સ્થૂળ છે, ઉપયોગ સ્થૂળ છે, આજ તો સ્થૂળ છે, ભાષા તો સ્થૂળ છે, પણ ઉપયોગ સ્થૂળ છે ત્યાં. એવી કોઈ ઉપયોગ છે એનું નિરૂપણ કરવું, એ તો એની અંદર એ નહી સમાવેશ પામે એવો વિષય છે. પણ મંતર વિચારણા છે, એમાં એ શું ઉપયોગ છે? બ્રહ્મલિંગ કઈ શું નહીં કરતો, એટલી તો વિચારો કે બ્રહ્મલિંગ શું બાકી રાખ્યું, જેને રાતપાત ને રાણીઓ છોડ્યા છે, એને કઈ કઈ એમને જ છોડ્યું છે, એમ માની લેવા જેવું છે, ખાલી દાખલો લઈ લેવા જેવું છે. આજે એનો હજારમો ભાગ કોઈને દેખાતો નથી, એટલી કસાય ની મંદતા નો હજારમો ભાગે થોડું પડે, એટલી અત્યંત કસાય ની મંદતા, એટલો જ્ઞાનનો અભાવ. પણ મર્યાદા જુદી છે, બહાર જે બહિર્મુખ ભાવે થાય એ બધું બહારનું બહાર જાય છે, આ દિશા જુદી છે. આખો શાસ્ત્ર જ્ઞાનનો દરિયો ડોળ્યો હોય પણ અંદરમાં જ્ઞાન સ્વભાવ જ એને જાણવામાં ન આવે, અનુભવમાં ન આવે, એવી રીતે અંતર્મુખ જ ન થાય તો બહારનું બહાર ગમે એટલું કરે.
જેટલો
પ્રયત્ન કરે એટલો જ પામે, જેટલો સમય પ્રયત્ન થાય એટલું પામે પામે ને પામે એમાં જરાય મૂળ ન પામે, એમાં જરાય પાછો દુખવાનો સ્થિર પડતો
નથી.
બંધારણ ને એક વસ્તુ સ્થિતિનું જ્ઞાન કરાયું છે, બંધન નથી
ધીરે ધીરે ન જ પામી શકે એવું છે એમાં,
એવું કઈ નથી. પણ બીજું શું છે કે તેની તો ચિંતા કરવા જેવી નથી. આપણો નંબર તો લાગી જ જવો જોઈએ, પછી વાંધો નથી. પછી 608 નો વિકલ્પ બહુ નહીં નડે. પણ પોતાના પરિણામ શિથિલપણે કામ કરતા હોય, અંતર્મુખ થવામાં કામ ન કરતા હોય અને બહિર્મુખ રૂચિમાં કામ કરતા હોય,
બરોબર,
એને એમ થાય કે આ ભગવાને આવી એટલી ઓછી સંખ્યામાંથી ખોટું કર્યું છે. કારણ કે ઉદારતા રાખી હોય તો આપણો નંબર લાગી જાય છે, સંકોચ કર્યો છે. આમાં સંકોચ નહીં, મોક્ષ દેવામાં ભગવાને સંકોચ નહીં રાખવો જોઈએ. ભાઈ કઈ કરતા નથી ને દેતા નથી ને લેતા નથી, એમને તો વસ્તુ સ્થિતિને પ્રસિદ્ધ કરી છે કે આટલી હદે મોક્ષમાં કલ્યાણ કરનારા જીવો આટલી હદે હોય છે જગતમાં. એમાં જે જીવને એની તૈયારી થાય છે એને તો એમ લાગે છે 608 ને ત્યારે હું તો એક જ છું. 607 મારા ધર્મ બિંદુ તો પાછળ આવેલા જ આવે છે, પાછળ હો આગળ નહીં. મારો 608મો નંબર નહીં, પછી એને શું તકલીફ છે? એને 608 નો લોભ પૂર્યો છે એવું ના લાગે. તે તો ચાલે છે એની અંદર, આ દુકાન માંડે ત્યારે શું વિચાર કરે છે? બધાને પાછળ રાખી દઉં, પેટી નાખે ત્યારે શું વિચાર કરે? ભલે ફેલ જવાનું હોય કાલે, પણ આજે તો એને તડામાર તૈયાર એવી કરે કે ચીજ બીજાને ન હોય એવી, ફર્નિચર તો એવું હોવું જોઈએ, ફલાણું તો એવું હોવું જોઈએ, આ તો એવું હોવું જોઈએ, આ તો એવું, બીજાને ન હોય એવું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ હોવું. પહેલો નંબર જોઈ છે એને બધે, જ્યાં જ્યાં એને આગળ વધવું છે ત્યાં એને બધામાં પહેલો નંબર જ જોઈએ છે. કેમ કે ઊર્ધતા એનો સ્વભાવ છે, મુખ્ય રહેવું એનો સ્વભાવ છે. પછી અસ્થાનમાં મુખ્ય રહે છે ત્યાં હેરાન થાય છે, દુઃખી થાય છે. સ્વસ્થાનની મુખ્યતા કરે ત્યારે એનો ઝપાટા ગંધ મોક્ષ થઈ જાય છે, એમાં કાંઈ વાર લાગતી નથી. પણ એને મુખ્યતા ત્યાં કરવી
તમારે ઉપયોગ સૂક્ષ્મ કરવો છે, કેમ
કરવો? ઉપયોગ સૂક્ષ્મ કરવો છે તો જ્ઞાન લક્ષણ છે અથવા વર્તમાન ચાલતી જ્ઞાનની પર્યાયમાં, ચાલતા જ્ઞાનના ઉપયોગમાં, ચાલતા જ્ઞાનના વ્યાપારમાં વ્યક્ત સ્વભાવ છે, સૂક્ષ્મ છે સ્વભાવ છે, સૂક્ષ્મ પર્યાય તે સ્વભાવ નથી, પણ જ્ઞાનની પર્યાયમાં સ્વભાવ છે.
બરોબર,
જો પર્યાય પોતે સ્વભાવ હોય, જ્ઞાનનો પર્યાય પોતે સ્વભાવ હોય તો પર્યાયનો નાશ થતા દેહનો નાશ થઈ જાય. પણ એ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન સ્વભાવ વ્યક્ત છે. આ તો પર્યાયને સ્વભાવ નથી કહેતા, પણ એમાં રહેલા સ્વભાવને સ્વભાવ કહે છે. એ સ્વભાવને સમજે, સમજે એટલે એનો પરિચય કરીને ઓળખાણ કરે તો એને અતિ સૂક્ષ્મ થઈને અનુભવ થયા
જ્ઞાન.
જો એ પોતાના સ્વભાવને સમજે તો સ્વભાવની અનંતતાને પણ સમજે કે હવે આ જ્ઞાનનો સ્વભાવ અમર્યાદિત છે, જેની કોઈ સીમા નથી, જેની કોઈ હદ નથી, એવો અનંત અનંત જ્ઞાનના સામર્થ ધરાવનારા જે સ્વભાવ છે, એ સ્વભાવને જોતા જોનાર એમાં ડૂબી જાય, એવો મહા આશ્ચર્યકારી એ સ્વભાવ છે. એ સ્વભાવને ઓછે એટલે એમાં ડૂબે ત્યારે ઉપયોગ સૂક્ષ્મ થઈ જ જાય છે, કરવો પડતો
નથી,
થઈ જ જાય છે. લાઈન એવી છે કે ઉપયોગ એમાં સૂક્ષ્મ થઈ જાય. એકાંતે દુઃખના જોરથી રાગથી છૂટો પડી શકે એમ બનતું નથી, પણ દ્રવ દ્રષ્ટિના જોરથી રાગથી છૂટો પડી શકે છે. જ્યાં ભેદજ્ઞાનનો વિષય ચાલે છે ત્યાં રાગથી છૂટા પડવાની વાત ચાલે છે. રાગરાગી વિભાવથી ભીન પડીને પોતાના જ્ઞાન સ્વભાવમાં એકત્વ અનુસંધાન થયું એ આત્માનું પરમાર્થભૂત કાર્ય છે, પારમાર્થિક કાર્ય છે, એ ધર્મ છે.
બરાબર
કહે છે કે એમ થવામાં જે કાંઈ બળ જોઈએ એ બળમાં શું કારણ છે કે દ્રવ સ્વભાવ છે, એ દ્રવ સ્વભાવ સંબંધીનું જે જોર છે કે હું આવો જ છું, પૈસાનો જોર નથી હોતો, શરીર બળ, તન બળ, ધન બળ અને મન બળ, મનનો બળ બળ્યો હોય તો આજે માંગો રહેતો હોય તો ક્રિયાકાંડ સારી કરી શકે, કેમ કે મન બળ છે, ધન બળ હોય તો દાન આપી શકે એમ કે શરીર બે હોય તો શરીરના કાર્યો કરી શકે. એમ આવો છું એમાં એની અંદર જોર છે, હું આવો છું. બધાનું સામાન્ય શું છે? હું
આવો છું,
હું પૈસા વાળો, હું બળ વાળો, શરીર બળ વાળો, હું મન બળ વાળો. અહીંયા કહે છે કે તું અનંત જ્ઞાનાદી દિવ્ય ગુણોની સંપત્તિ વાળો છું, એવું જે દ્રવ છે, જે દ્રવના અનંત ગુણની વૃદ્ધિ રિદ્ધિ સિદ્ધિ કરી છે, એના જોરથી રાગથી તું છૂટો પડી શકીશ. રાગ તને એની પાસે મલિન પરિણામ દેખાશે. ભલે નવમી ગ્રહ જેવાના શુભરાગના પરિણામ છે, પણ એ મલિન પરિણામ છે એનું જ્ઞાન જ્ઞાન સ્વભાવને ઓળખતા થાય છે. પવિત્ર એવા જ્ઞાન સ્વભાવને, અકષાય એવા જ્ઞાન સ્વભાવને ઓળખતા કોઈ પણ રાગના કણમાં મલિનતા છે એનો મલિનપણાના અનુભવ સહિતનું જ્ઞાન થાય છે. સકષાયપણાના, મલિનપણાના, વિપરીતપણાના અનુભવનું એ જે જ્ઞાન થાય છે એનાથી એ છૂટો પડે છે.
બરાબર.
ત્યારે જીવ આશરો વચ્ચે પાછો વળે એવો પ્રશ્ન ઉઠાયો.
હાજી મોટે
તમે સાર કરતા કર્મથી કારણે મોટે જાણ કે અશુચિપણ વિપરીતતા એ આશ્રમોના જાણી અશુચિપણ ક્યાં લીધું છે, મલિનતા લીધી છે. અને એ સ્વભાવથી વિપરીત છે જ્ઞાનનો સ્વભાવ અને રાગ અને કષાયનો સ્વભાવ, વિભાવનો સ્વભાવ પરસ્પર
વિપરીત
વિરુદ્ધ છે અને વિપરીત છે. એ સ્વભાવને જાણે ત્યારે એના બધા પડખા વિભાવના પણ જણાય છે, અને જણાય છે ત્યારે એ જ્ઞાનથી, એવા જ્ઞાનથી, ખરું જ્ઞાનથી એ આશ્રયોથી પાછો વળી જાય છે, નિવૃત્તિ નિવૃત્ત થઈ જાય છે, નિવર્તી જાય છે. એને પ્રતિક્રમણ કહેવામાં આવે છે. પાછો વળ્યો તે પ્રતિક્રમણ પ્રતિક્રમણ ખરું પ્રતિક્રમણ છે. એ સ્વભાવ દ્રવ દ્રષ્ટિના જોરથી આવું પોતાનું અનંત ગુણ સંપન્ન દ્રવ્ય ઉપાદે છે એના ઉપર દ્રષ્ટિ આપે છે, ત્યારે જે જોર પુરુષાર્થ પ્રગટે છે એમાં એ રાગથી છૂટો પડે છે, બીજા કોઈ કારણે છૂટો પડી શકતો
નથી.
સંસારમાં રહીશ તો ઘણા દુઃખ ભોગવવા પડશે, વેપાર ધંધોને કારખાના માંડીશ તો ઘણા પાપ બંધાશે અને નરક મુકુટમાં જવું
પડશે,
માટે અહીંયા ઘણા દુઃખ પડશે, તિરિંશમાં જવું પડશે, ઘણા દુઃખ. એમ દુઃખના જોરથી તું અહીંયા ભાગીશ તો ભાગી ભાગીને ક્યાં જઈશ? રાગમાં ને રાગમાં રહીશ, એમાંથી તારે છૂટવાનો વારો આવશે. આમાં એક ન્યાયનો વિષય એ છે કે શાસ્ત્રમાં પણ એમ તો કહેવામાં આવે છે કે ભાઈ આ બધું રડા દે, તું દુઃખમાં મરી જઈશ, એમ દુઃખ તો દેખાડવામાં આવે છે, પણ દુઃખનો ભય છે એ એને ભયવાન બનાવીને ધર્મ કરાવ્યો છે કે ભય રહિત કરીને ધર્મ કરાવ્યો છે? કે ભય રહિત કરીને ધર્મ? દુઃખ નો પણ જો ભય ઉભો કર્યો તો પહેલા સંસારમાં તો દુઃખ નો ભય એને હતો, અને પ્રતિકૂળતાઓના ભયથી હટીને અનુકૂળતાઓ કરવા માટે તો સંસારિક પ્રવૃત્તિ કરતો હતો. હવે એ સંસારિક પ્રવૃત્તિ પણ જો એ જ દુઃખના ભયથી કરે છોડે, કરતો પણ એ છોડે, દુઃખનો ભય તો તેનો તે માટે એ ન્યાય છે. એ ન્યાયથી આગળ વધતો નથી, રાગથી છૂટું પડીને આગળ વધતો
નથી.
ત્યાં પછી દુઃખ ની ખીણ છે એમાં ઉંદર ઉતરી ગઈ તો પત્તો લાગશે
નહી,
તો એને તાત્કાલિક પેલો દુઃખ થી દે છે ને, એટલે એને મોટું દુઃખ બતાડી દે છે. એને થોડી બ્રેક લાગે, એની ગતિ ધીમી પડે એ બાજુ જોવાની, પણ એનાથી કઈ વેદ જ્ઞાન થતું નથી. વેદ જ્ઞાન થવા અર્થે તો એને ધ્રુવ દ્રષ્ટિનું જ જોર પ્રગટ હોવું
જોઈએ. બરાબર.
ભય અને ન્યાય બે ભેદે છે, બે પ્રકારે છે. જે તને આમ દુઃખ પડશે સંસારમાં પરિભ્રમણમાં, આવા દુઃખો ચાર ગતિના સહન કરવા પડશે, ને આવા અસાતાના દુઃખ સહન કરવા પડશે, ને જન્મ મરણના દુઃખ સહન કરવા પડશે, એ બધો સંસારની પર્યાયોનો પર્યાયાર્થિક નયનો ન્યાય છે. એ પર્યાયાર્થિક નયનો ન્યાય કોઈ એક પ્રકારની ચોક્કસ યોગ્યતામાં તાત્કાલિક એને ગતિમંદ કરવા માટે અસરકારક થાય છે. તીવ્ર ગતિ વાળાને અસરકારક થાય છે ત્યારે એને એમ લાગે છે આ વાતની મને અસર થઈ, અને મેં પછી એ બધી પ્રવૃત્તિનો દર ફેરફાર કરી નાખ્યો. પણ ભલે તે એ રીતે ફેરફાર કર્યો હોય, ધંધો ધાતો મૂકીને નિવૃત્તિ લીધી હોય, એથી કઈ તમે જ્ઞાન થઈ ગયું છે કે થઈ જશે એમ માની લેવાનું
નથી.
એ તાત્કાલિક તારી તીવ્ર કષાયની પ્રવૃત્તિ રોકવા પૂરતી અસર, મર્યાદિત અસર થઈ છે. અંદરમાં ઉતરવા માટે તો દ્રવ દ્રષ્ટિ જ જોઈએ. એમાં દ્રવ્યાર્થિક નહીં નો ન્યાય તને ઉપયોગી થશે, એમાં પર્યાયાર્થિક નહીં નો ન્યાય તને ઉપયોગી નહીં થાય. કેમ કે તાત્કાલિક અસર કરનાર હતી ન્યાયનો ન્યાયની પદ્ધતિ, લયની પદ્ધતિ, અને આ દ્રવ્યાર્થિક લય અને ન્યાયની પદ્ધતિ પરમેનન્ટ અસર કરનારી છે. એક તાત્કાલિક અસર કરે, એક કાયમી અસર ઉપજાવે, એમ બંનેના ન્યાયની પાછળ જે બળ છે અને ફોર્સ છે તે જુદી જુદી મર્યાદામાં છે. બે એક સરખી વાત છે
નહીં.
પેલા પર્યાયાર્થિક નહીંના ન્યાયથી પર્યાય ઉપર અસર થાય ત્યારે એને એમ કહે, હા બહુ સરસ વાત છે, બહુ સરસ વાત છે, આપણે કઈ છૂટી ગયો આ વાત સાંભળીને. પછી છૂટી ગયો એને એને મહિમા આવે, કેમ કે એ પણ પર્યાય ખરી ને, તો પર્યાયનો મહિમા એને આવ્યો. ત્યાં તો બધું તેનું કે એમાં કાંઈ વિશેષતા માની લેવા જેવી
નથી.
એને હળવો પડે ત્યારે દ્રવ્યાર્થિક નહીંના વિષયનો નહીંથી ન્યાયથી તે વિષય જો એને જ્ઞાનગમ્ય થાય તો અંદરથી દ્રવ્ય દ્રષ્ટિનું જોર પ્રક્ષીને વિતરાગતા અને મોક્ષ માર્ગ પ્રગટ
થાય.
એટલે આપણે આવે છે આ ક્રમગત પર્યાયનો વિષય આવે છે ને, ક્રમગતમાં એમ જાય ને કે બધું ક્રમગત છે, સર્વને જોયું છે, એવા કઈ ચિંતા કરવી નથી. બહુ ચિંતાની ઉપાધિ કરનારના સ્વભાવના સ્વરૂપ એમ લાગે આ ક્રમગત વાંચ્યું, ક્રમગત વાંચ્યું ને આપણે હળવા થઈ ગયા. વિષયમાં બહુ સરસ છે, ભગવાન જોયું છે બધું જ્યાં થવાનું છે ને થવાનું બધું નક્કી થઈ ગયું છે, પછી આપણે આ સતી ઉપાધિની ચિંતા કરીએ છીએ એ વાત લાગે છે. આ વાત સાંભળી એટલે એટલો ફાયદો છે, હળવા થઈ ગયો, વાત ઘણી સારી અસર કરી ગઈ એક વાર વાતનો, ક્ષણિક અસર એ અસર તને ક્ષણ જેવી નિવડશે. એટલો માત્ર પર્યાયાર્થિક નહીં ના વિષયથી એ ન્યાયને તે પકડ્યો ક્રમબુદ્ધનો, લાંબી નહીં ચાલે. પણ જો તું હળવો થયો હોય એ ઉપાધિ તને તારા ભવિષ્યના કાર્યોની જે અત્યારે છાતી ઉપર ચડી રહે છે, મગજ ઉપર ચડી બેસે ને ટેન્શનમાં આવે છે, એ ટેન્શન જો તને હળવું થયું હોય ન્યાયથી, તો હવે હળવી સ્થિતિમાં તું દ્રવ્યાર્થિક નહીંના વિષય ઉપર આવી જા. દ્રવ્યાર્થિક નહીંનો જે વિશેષ પદ રહ્યું છે એ હળવાશના કાળમાં તને સુગમ પડશે અને એકદમ તણાતો રહીશ તું કષાયના યુગમાં, ત્યારે તને કાંઈ સૂઝશે નહીં એવું જાણીને શાસ્ત્રમાં પણ જ્યાં ત્યાં પર્યાયાર્થિક નહીંના ન્યાયનો પ્રયોગ કર્યો છે, પણ છતાં એની સ્થિતિને મર્યાદા નક્કી કરીને ત્યાં અટકવા જેવું નથી એમ જાણીને દ્રવ્યાર્થિક નહીં ઉપર તો આવી એમ કેમ છે. એ બધી પદ્ધતિ છે શાસ્ત્રની અંદર, નહીંતર એવા અનેક પ્રકારે કષાયની મંદતાના ન્યાયો પકડીને હું કષાયની મંદતામાં રોકાઈ દઈશ અને મૂળ ચીજ જે કરવાની અપૂર્વ છે એ રહે.